તારીખ 5/7/1977 શ્રી પ્રવચન સાર ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 111
નવ ગાથા પૂર્વક પરમાણુ કંદ વગેરે ઉદગોળોના વિદોથી પિંડની જે નિષ્પત્તિ થાય છે ઇંધન પ્રકારના એ વ્યાખ્યાનની મુખ્યતાથી બીજો વિશેષ અંતરાધિકાર સમાપ્ત છે. એક અધિકારની અંદર બીજા પિતા અધિકાર છે અને અંતર અધિકાર કહેવામાં આવે. બીજો વિશેષ પિતા અધિકારની અંદર અથવા એકોણવિંશતિ ગાથા પર્યંત જીવસ્ય પુદ્ગળેન સહ બંધમુખ્યતયા વ્યાખ્યાન કરોતિ. હવે 21 ગાથા પર્યંત જીવને પુદ્ગળ સાથે બંધ થાય છે એને મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવે છે. 17 સ્થલાની ગણતિ એ 21 ગાથામાં સત્ર છે. તેસુ આદો અરસર્વમ ઇત્યાદિ શુદ્ધ જીવ વ્યાખ્યાન ગાથા એકા મૂળવાદ ઇત્યાદિ પૂર્વપક્ષ પરિહાર મુખ્યતયા ગાથા ગણમિતિ પ્રથમ સ્થળે ગાથા પ્રેમ. પહેલા ત્રણ સ્થળમાં પ્રથમ અરસ અને અરૂપ પહેલી ગાથા છે ને, અરસ અરૂપમ અગંધમ અવતમ કલિંદ્રણની ગાથા પહેલી ગાથા. આદો એટલે શરૂઆતમાં, તે શું આદો તે ગાથા 21 ગાથાઓની શરૂઆતમાં અરસ અને અરૂપી વગેરેથી શુદ્ધ જીવના સ્વરૂપના વ્યાખ્યાનથી એક ગાથા, મુક્તોરવાદી બીજી ગાથાથી 173 એ વગેરે પૂર્વ પક્ષ પરિહાર પહેલાના પક્ષનો પરિહાર મુખ્યતાથી બે ગાથા, એ રીતે પ્રથમ સ્થળમાં કુલ ત્રણ ગાથા છે. તદનંતરમ ત્યાર પછી ભાવબંધ મુખ્યત્વેના ભાવબંધની મુખ્યતાથી ઓગમયો ઇત્યાદિ ગાથા દ્વયમ એ વગેરેથી બે ગાથા છે. અથવા પરસ્પરમ દ્વયો પુદ્ગલયો બંધો જીવસ્ય રાગાદિ પરિણામ સહબંધો જીવ પુદ્ગલ પુદ્ગલયો બંધસ્થે ત્રિવિધ બંધ મુખ્યત્વેન ફાસે પુગલાણમ ઇત્યાદિ સૂત્રદ્વયમ. પછી પરસ્પર દ્વયો પુદ્ગલયો બંધો બે જીવ અને પુદ્ગળને પરસ્પર બંધ થાય છે અને જીવના રાગાદિ પરિણામ સાથે બંધ છે. જીવને તો રાગાદિ પરિણામ સાથે સંબંધ છે. ઉપચાર કે એમ કહેવાય છે કે જીવને કર્મ સાથે સંબંધ છે, બંધ છે. એમ જીવ પુદ્ગળના બંધથી ત્રિવિધ બંધ મુખ્યત્વેના જીવ રાગ અને પુદ્ગળ એ ત્રિવિધ બંધ થયો ને એની મુખ્યતાથી ફાસે પુગળ આનંદ એ ગાથાનો શબ્દો છે, પદ છે, એ વગેરે બે સૂત્ર છે. 3, 2, 5 ને 2, 7 થયા. તો પરમ નિશ્ચયન દ્રવ્યબંધ કારણત્વાત રાગાદિ પરિણામ એવો બંધ ઇતિ કથન મુખ્યતયા રત્તોબંધી ઇત્યાદિ ગાથા પ્રેમ. 7, 3, 10 બીજી ત્રણ ગાથા. ત્યાર પછી નિશ્ચયથી દ્રવ્યબંધનું કારણ રાગાદિ પરિણામ છે અને એ જ બંધ છે એ કથન મુખ્યતાથી રત્તો બંધજી રક્ત છે તે બંધાય છે, જે રંજાયમાન થાય છે તે બંધાય છે, એ વગેરે ત્રણ ગાથા છે. 10 થઈ. અથવા ભેદભાવના મુખ્યત્વેનો ભણિદા પુઢવી ઇત્યાદિ સૂત્રદ્વયમ. પછી ભેદ જ્ઞાનની મુખ્યતાથી ભણિદા પુઢવી એ વગેરે બે ગાથા. 12. તદનંતર 21 ગાથાની પીઠિકા કહે છે. તદનંતર જીવો રાગાદિ પરિણામ એવ કરતા નિષદ્રવ્ય કર્માણામ ઇતિ કથન મુખ્યત્વેન કુવમ સહવંવાદા ઇત્યાદિ શાસ્ત્રસ્થલે ગાથા 17. 7 ગાથા. 12 ને 7, 19. ત્યાર પછી જીવ રાગાદિ પરિણામનો જ કરતા છે, દ્રવ્ય કર્મનો કરતા નથી, એ કથનની મુખ્યતાથી 6 સ્થળમાં 7 ગાથા છે. મિત્ર મુખ્યત્વમિતિ વદતી तत्र यथासम्भवम् अन्योपि अर्थो लभ्यत इति सर्वत्र ज्ञाता ज्ञातव्यम्। उपनिषद गाथा में बात करें, एक गाथा ने पक्षे में चले ये तो मुख्यत्वम इति वदति। अहियाँ ज्यां जे मुख्य कहूँ छे त्या यथासंभव पणे अन्योपि अर्थो गौण पणे जे अर्थ घटे छे ते पण प्राप्त छे एम सर्वत्र ज्ञातव्यम, एम सर्वत्र जाणवो जोईए। एवं एकोनविंशति गाथा भी ए प्रमाण एकवीस गाथा सुधी तृतीय विशेष विशेष अंतराधिकार है समुदाय पात्निका। ये रीते एकवीस गाथा में बीजो त्रीजो विशेष अंतराधिकार है एट पिताधिकार है एनी आ समुदाय पात्निका है एम पहला पीठिका बांधी है। हम 172 गाथा ने टीका करे थे देवसेन आचार्य तद्यथा अथ किं तर्हि जीवस्य शरीरादि परद्रव्येभ्यो भिन्नम् अन्यद्रव्य साधारणम् स्वस्वरूपम् इति प्रश्ने प्रत्युत्तरं ददाति। हवे जीवने शरीरादि परद्रव्यथी भिन्न एवं असाधारण एनु जे लक्षण छे ए कयुं लक्षण छे એના જીવના સ્વરૂપમાં અસાધારણ એવું ભિન્ન લક્ષણ કયું છે કે જે શરીરાદિથી ભિન્ન પણ સાધે છે એવા પ્રશ્નનો ઉત્તર દેવામાં આવે છે। અમૃતચંદ્રાચાર્ય પણ એ જ કર્યું છે, એ જ માંડ્યું છે। તરી જીવસ્વ શરીરાદિ સર્વદ્રવ્ય વિભાગ સાધન અસાધારણમ, વિભાગ સાધન અહીંયા ભિન્નમ એટલું લીધું છે કે આ વિભાગ સાધન, વિભાગનું સાધન ભૂત અસાધારણ કયું લક્ષણ છે એ કહેવામાં આવે છે। અથવા એવું કયું લક્ષણ છે એવી જો જિજ્ઞાસા હોય તો એનો ઉત્તર દેવામાં આવે છે, પ્રશ્ન એટલા માટે ઉઠાવવામાં આવે છે કે પ્રશ્ન છે એ જિજ્ઞાસાને સૂચવે છે। જો જીવને પોતાના નિજ સ્વરૂપ સંબંધીની જિજ્ઞાસા હોય તો એવા કાળમાં એને જીવનું સ્વરૂપ સમજાય છે, જિજ્ઞાસા વગર સાંભળે તો એને એ કાળમાં એને પોતાનું સ્વરૂપ કહેવામાં આવે તો પણ એને લક્ષ્મી ગોચર થતું એવો એની અંદર રહસ્યાર્થ છે। અરસમ અરૂપમ ગંધમ, રસ રૂપ ગંધ રહિતત્વાત તથા ચ અવ્યહાર્ય માન અસ્પર્શ રૂપત્વાત ચ અવતમ અવક્તત્વાત અસદમ અશબ્દત્વાત અલિંગ ગ્રહણમ અલિંગ ગ્રહણત્વાત અદિતિ સંથાણમ અનિર્દિષ્ટ સંસ્થાનત્વાત જાની હિ જીવમ। અહીંયા વાક્ય પૂરું થાય કે જીવને આવો જાણવો કેવો, કારણ કે એમાં રસ રૂપ અને ગંધ રહિતપણું છે। જીવમાં કોઈ ખારો ખાટો કડવો તૂરો કોઈ રસ નથી, અને જીવમાં એવો રસ લાગતો કે ચોંટતો પણ નથી। જીવમાં ભલે ન હોય પણ કડવું લાગે તો ખરું ને, કે કડવાપણું કે ગયાપણું એમાં જીવમાં એવો રસ ચોંટી શકતો નથી। અરસ છે, અરૂપ છે, કોઈ એને રંગ નથી, શરીરનો કોઈ વાન છે, કોઈ ઉદરા હોય કોઈ ભીનેવાન હોય, શરીરને કોઈ રંગ છે નહીં, રંગ વગરની ચીજ છે, રસ નથી, રંગ નથી, ગંધ નથી, કોઈ દુર્ગંધ કે સુગંધ જીવ સ્વરૂપમાં નથી। શરીરમાં દુર્ગંધ આવે, દેવના શરીરમાં સુગંધ આવે છે, દેવના એવા શરીર હોય છે પુણ્યશાળી, જ્યાં જાય ત્યાં સુગંધ 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 થઈ જાય, ત્યારે બધા એના શરીરમાંથી એટલી સુગંધ છૂટાય કે વાતાવરણ બધું સુગંધમય થઈ જાય, પણ એ જીવના સ્વરૂપમાં જીવમાં છે, જીવ એનાથી રહી છે, પછી વિશેષ લીધું છે એના ઉપરથી। આહારમાં સ્પર્શ રૂપત્વા છ, એને આહાર નથી, એને રસ નહીં હોવાથી એને આહાર નથી, એને સ્પર્શ નથી, વ્યવહાર કરી શકતો નથી, એ સ્પર્શ કરી શકતો નથી, એને રૂપ હોય શકતો નથી. જીવને કોઈ રૂપ છે નહીં, કુરૂપણું કે સ્વરૂપણું એ જીવના સ્વરૂપમાં નથી. પોતાના વિશે કલ્પે છે કે હું રૂપાળો છું, હું નમણો છું, હું રૂપાળો છું, એને મિથ્યા ભ્રાંતિથી થયેલી કલ્પના છે અને એ પ્રગટ મિથ્યાત્મક પરિણામ છે. દેહાત્મ બુદ્ધિ, એને દેહાત્મ બુદ્ધિ કહેવામાં આ ફોટો પડાવે છે ને મારે, એવો કેવો સરસ દેખાય. ગ્રુપ ફોટો હોય તો એમાં એ પોતાનો ફોટો જોવે, કાંઈ હું ક્યાં છું અને કેવો દેખાવ છું, ધ્યાન ખેંચાયું છે કે નહીં, એ પરિણામ કઈ શીખવા પડતા નથી. અનાદિની જીવને દેહાત્મ બુદ્ધિ છે, એને લઈને સહજ એના પરિણામ થાય છે. શરીર તો આયા છે, ખોટો તોડી ક્યાંય છે, જો ફાટી જાય, બળી જાય, તૂટી જાય, પણ છતાં એને લાઈન લાગી જાય છે. હા, કાંઈક કરે તો આયા એનો સંસાર એમદાર થાય છે એને ખબર પડતી નથી. એ દેહમાં આત્મબુદ્ધિ કરતા એનો સંસાર લાંબો થાય છે એને ખબર રહેતી નથી. એ મિથ્યાત્મના મૂળને બધા પોષણ કરનારા ભાવ છે. અવ્યક્તત્વાદ અવ્યક્ત છે, અશબ્દ છે, એમાં વ્યક્તપણું નથી, એમાં શબ્દપણું નથી, અને કોઈ બાહ્યથી નથી, અને વિજ્ઞાન વગેરે કોઈ બાહ્યથી નથી, અને ગ્રહણ કરી શકાતું નથી. અલિંગ્રહણ ઉપર તો જયસેનાચાર્યદેવે પણ થોડાક બોલ ઉતાર્યા છે, અમૃતચંદ્રાચાર્ય તો 20 બોલ ઉતાર્યા છે, પણ જયસેનાચાર્ય પણ થોડાક બોલ ઉતાર્યા છે. અનિર્દિષ્ટ સંસ્થાનત્વાદ, અને જેને કોઈ આકાર આકારનો નિર્દેશ કરાય નહીં એવું છે, એવા એવું જીવનું સ્વરૂપ તું જાણ, જાની હિ એટલે તું જાણ, એમ સંસ્કૃતમાં એનો અર્થ એવો થાય છે. જીવને તું એવો જાણ, જીવને એટલે તને પોતાને તું એવો જાણ, કે આ આત્મામાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકાર નથી, અને કોઈ પણ જાતનું બાહ્ય ચિહ્ન નથી. અરસમ અરૂપમ અગંધમ અસ્પર્શમ અવ્યક્તમ અશબ્દમ અલિંગ ગ્રહણમ અનિર્દિષ્ટ સંસ્થાન લક્ષણમ ચ, આ બધા લક્ષણમાં આટલા વિશેષણ માંડ્યા. એટલે એ બધો એક શબ્દ લીધો છે. ભાષાની અંદર શબ્દ જુદો પડે ત્યારે બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની પદ્ધતિ છે. આ એક લક્ષણ હોવાથી એક શબ્દમાં બધાને લીધા છે, વચ્ચે ક્યાંય જગ્યા છોડી નથી. શબ્દ ઘણા છે, પણ વિશેષણ એ બધું થઈને એક વિશેષણ છે એમ બતાવવા માટે એને એક શબ્દાર્થમાં ગોઠવવામાં આવ્યા છે ને. એ અરૂપમ રંગમ બધું એક શબ્દ છે. એવા લક્ષણવાળો હે શિષ્ય, જીવદ્રવ્યને જીવમ જીવદ્રવ્યમ જીવમ એટલે જીવદ્રવ્યને તું એવો જાણ. પુનરૂપી કથમ ભૂતમ એ કહેવાય જીવદ્રવ્યને તું જાણ, એનો અર્થ કે તને પોતાને તું એવો જાણ. એ વાક્ય વાક્ય કહેવાની જરૂર નથી, કેમ કે એ અધ્યાર હોય છે કે સત્શાસ્ત્રના અથવા પરમાગમને પોતાના હિત બુદ્ધિથી વાંચનાર જીવો સ્વલક્ષ્ય જ વાંચનારા હોય છે. એટલું રાખીને જે વાત કરવામાં આવે છે. નહીતર તો વાત બીજાને તો એને વાંચનાર જ ગણવામાં આવતા નથી, ભાર ઉપાડે છે એમ કે. જેમ કોઈ ગધાડાના માથે પુસ્તકો ખડકી દે અને એ લઈને ચાલ્યો જાય, એમ આ જીવે સ્મૃતિમાં એનો બોજો ઉપાડેલો છે, યાદદાસ્ત રાખે ને આ ગાથામાં બોજા સમાન છે, ઉપાધિ છે, ઉપાધિ બોજો છે ને, ઉપાધિ જ બોજો છે. એવો જીવ દ્રવ્યને એટલે તને પોતાને તું જાણ. પુનરપી કથમ ભૂતમ, વળી કેવો છે, એ બધા નાસ્તીને હતા ને આગળ અલાગેલો હતો. ચેદના ગુણમ, આસ્તી એનો સ્વભાવ છે. સમસ્ત પૂદગળ આદિ વ્યો અચેતને વ્યો ભિન્ન, સમસ્ત અન્ય દ્રવ્ય અસાધારણ, સ્વકીય અનંત જીવ જાતિ સાધારણ, ચેતના ગુણો યશ્યતમ, ચેતના ગુણમ ચ. સમસ્ત પૂદગળા, સમસ્ત પૂદગળથી માંડીને જેટલા કોઈ અચેતન છે, કારણ ધર્માસ્થિ અધર્માસ્થિ અને આકાશ, એ તમામથી ભિન્ન, બધાથી અન્ય, બધા અન્ય દ્રવ્યથી અસાધારણ, સમસ્ત અન્ય દ્રવ્ય અસાધારણ, એવા બધા પૂદગળથી માંડીને પાંચે દિવ દ્રવ્યોથી અસાધારણ છે. આ જીવો વિશ્વમાં છે તેનાથી સાધારણ છે, કેમ કે બધામાં ચેતના ગુણ સરખો છે. કોઈમાં ચેતના સ્વભાવ ઓછો છે, કોઈમાં વધુ છે, એમ છે. અભવિમાં ઓછો છે, ભવિમાં વધારે છે, એમ પણ નથી. અભવિ તો મોક્ષે નહીં જાય. જીવ જાતિ બધાનો સ્વભાવ સરખો છે. એમાં પ્રશ્ન આવ્યો છે ને રવિવારે, પર્યાયમાં અશુદ્ધતા છે એટલે દ્રવ્યમાં પણ અશુદ્ધતા છે. એટલે તો દાખલો લીધો કે નિવોધમાં હોય અશુદ્ધ, પ્રચુર અશુદ્ધિ છે, તો પણ એનામાં જે ચેતના સ્વભાવ છે અને અનંતકાળ પહેલા સિદ્ધપદમાં પ્રાપ્ત છે, એમાં એના ચેતના સ્વભાવમાં ચેતના ગુણમાં કાંઈ ફરક છે? પરમાગમમાંથી નીકળે છે. સ્વકીય અનંત જીવ જાતિ સાધારણ, જીવની આખી જાતમાં જે ચેતના ગુણ સાધારણ છે એટલે સરખો છે, છે બધાનો જુદો જુદો. સાધારણ છે એટલે બધાનો એક છે ને, છે બધાનો. યશ્યતમ, જેને છે તે ચેતના ગુણ, એવો ચેતના ગુણ છે. રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે નથી, અને ચેતના ગુણ એને છે કે જે અચેતન દ્રવ્યોમાં નથી અને સર્વચેતન દ્રવ્યોમાં સાધારણપણે છે. આટલી વાત કરી. સંપત્તિ બધાની સરખી છે, કોઈ નાનો મોટો નથી. એટલે એમ કહે છે કે તું કોઈમાં ઓછા વધતાપણોમાં તો એ તારો ભ્રમ છે, અને તને અભિમાન થયું છે ગુમાના કરતા આગળ મોટો. શ્રીમદજીએ તો 17મા વર્ષ પહેલાં લખ્યું મોક્ષમાળામાં, સર્વાત્મા સમદ્રષ્ટિ દે આ જો આ વચનને હૃદયે રાખો. આવ્યું 17મા વર્ષ પહેલાં એક આવી લખ્યું છે. એ ખરો સામ્યવાદ છે. આ લોકો સામ્યવાદ સામ્યવાદ કરે છે ને, બધું સરખું કરી નાખો, બધું સરખું, પણ છે જ બધું સરખું. તારા સ્વરૂપને જોવો તો બધા સરખા છે. બહારમાં ક્યાંય સરખું કરવા મથીશ તો એ તારા અધિકારની વાત. કોઈ કર્યું નથી, કરી શક્યું નથી ને કરી શકે એમ. એક પ્રશ્ન પૂછો તો, જે સામ્યવાદના હિમાયતી નેતા હોય છે એના ને એક મિલ મજૂરમાં બધું સરખું હોય છે કે કાંઈ ફેર હોય છે? આની ખુરશી ને આની ખુરશી, આને માન મળે ને આને માન મળે. અત્યારે મોસ્કોમાં વધારે છે ને, રશિયામાં વધારે જાય છે. તો ક્રેમલિનમાં એનો નેતા બેઠો હોય અને એક મજૂર, એ બંનેનો પગાર સરખો, એ બંનેની ખુરશી સરખી, એ બંનેનો માન સન્માન સરખું, બંનેના કપડાં સરખા, જેમાં એ કરી શકે હું માને છે. કુટુંબ પરિવારમાં તો સરખાવવાનો પ્રશ્ન રહેતો નથી. નેતા છે ને એવું સરખું ન રાખે એમ, બીજા બધા તો ઠીક ન માનતા હોય એવું છે. કાંઈ તો કે છે કે એ બધા સાધારણ છે, એના સ્વભાવથી નિજગુણ સંપત્તિ બધા જીવોની એક સરખી છે. કોઈની ઓછી અદ્વિતીય
માનવા જેવી નથી. કેમ કે છે ને, માને તો ભૂલ છે.
અલિંગ ગ્રહણ મિતિ વક્તવ્ય યદ અલિંગ ગ્રહણ મિતિ ઉક્તમ તદ કિમ અર્થમ મિતિ ચેત બહુતર અર્થ પ્રતિપત્તિ અર્થમ. અલિંગ ગ્રાહ્ય ઇતિ, અલિંગ ગ્રાહ્ય એમ જે કહેવામાં આવ્યું વક્તવ્ય, એમાં જે અલિંગ ગ્રહણ એમ કહ્યું તેનો શું અર્થ છે? તદ કિમ અર્થમ મિતિ ચેત, તેનો શું અર્થ થાય? કહે છે કે એમાંથી ઘણા અર્થની પ્રાપ્તિ થાય છે. તથા હિ, તે આ રીતે એમ કરીને અલિંગ્રહણ શુદ્ધમાંથી કેટલોક અર્થ, કેટલાક વિશેષ બોલ, એટલે એમાંથી અર્થવાળા બોલ આમ આવી ગયા છે. જયસેનાચાર્યજી પણ કર્યા છે. આમ તો અમૃતચંદ્ર આચાર્ય પછી જયસેનાચાર્ય થયા છે. લિંગમ ઇન્દ્રિયમ તેન અર્થાનામ ગ્રહણમ પરિચ્છેદનમ ન કરોતિ તેન અલિંગ ગ્રહણો ભવતિ. લિંગ એટલે ઇન્દ્રિય, તેના દ્વારા ઇન્દ્રિયથી, તેન એટલે તેનાથી, ત્રીજી વિભક્તિ અર્થાનામ ગ્રહણમ પદાર્થોનું જાણવું અથવા પરિચ્છેદન ગ્રહણમ અથવા પરિચ્છેદન એક અર્થ છે. ન કરોતિ, જે કરતો નથી, ઇન્દ્રિયો દ્વારા જે જાણતો નથી, એવું જેનું સ્વરૂપ છે તેને તેવા આત્માને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. બધા સંસારી જીવો તો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જ જાણે છે, ઇન્દ્રિયો દ્વારા જ જાણે છે. આંખ ફૂટી જાય તો રૂપ જોવાનું બંધ થાય છે, કાનમાં બેરાશ આવે તો શબ્દ સાંભળવાનો બંધ થાય છે. ઇન્દ્રિયો દ્વારા જાણે છે, એવા જીવને અહીંયા ઓળખાવો નથી. જીવને એના સ્વભાવથી જોવામાં આવે, તો ઇન્દ્રિયો દ્વારા જાણે એવો એનો સ્વભાવ છે. પ્રત્યક્ષ જ્ઞાતા છે ને છઠ્ઠા બોલમાં, પ્રત્યક્ષ જ્ઞાતા એવો એનો સ્વભાવ હોવાથી પરોક્ષપણે જાણવું એ એનો સ્વભાવ છે. એવા સ્વભાવ સ્વાભાવિક જીવને અહીંયા ઓળખાવો છે, એટલે એને અલિંગ ગ્રહણ એવું વિશેષણ બાંધવું છે. અલિંગ ગ્રહણ માંથી અર્થ કાઢ્યો, જીવના મૂળ સ્વરૂપને ઓળખાવાનું એવું વિશેષણ લીધું. ઇન્દ્રિય દ્વારા જાણે એવું જીવનું સ્વરૂપ નથી, એટલે વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન દ્વારા હું જાણું છું એવો હું છું એમ માનવું તે મિથ્યાર્થ છે અને ભ્રમ છે. એટલે કે અનંત સંસારનો એ કારણ છે, એવી માન્યતા હો, એવી માન્યતા અનંત સંસારનું કારણ છે. બાકી તો જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થતું, ત્યાં સુધી સાધક જીવ પણ એને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવું થાય છે, તો પણ એ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગનો એ સ્વામી થતો નથી, એ મારું સ્વરૂપ છે એમ માનતો નથી. વસ્ત્રના દ્રષ્ટાંતે, કાલે વસ્ત્ર ખબર પડી કે આ ચીજ મારી નથી, ભૂલથી ધોબીને ત્યાંથી આવી ગઈ છે. ચિહ્ન જોઈને નક્કી કર્યું, ચિહ્ન કરે છે ને ધોબી, આ આપણું ચિહ્ન નથી, દેખાય છે વસ્ત્ર આપણા જેવું પણ ખરેખર આપણું નથી. સજ્જન માણસ હોય તરત જ એને એનો ત્યાજ થઈ જાય છે, આપે ભલે પછી પહેર્યું હોય તો ઉતારીને, પણ મારું નથી હું એનું સ્વામી પણ જ્ઞાનમાં જ્ઞાન થતાં છૂટી જાય છે. એ 34 કથા ઉપરનો દ્રષ્ટાંત છે, 34 કથા છે ને એના ઉપર કહેવાશે. જ્ઞાન ત્યાગ સ્વરૂપ છે, સ્વ અને પરને ભિન્ન જાણે છે, એવું જે ભેદ જ્ઞાન છે એ પરના ત્યાગ સ્વરૂપે જ છે, પરના ગ્રહણ સ્વરૂપે હતું નથી, એટલે તેને ભેદ જ્ઞાન કહે છે. ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે તે આત્માનું સ્વરૂપ નથી, એમ અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ આત્માને જાણનાર એને ઇન્દ્રિય જ્ઞાનમાં ભ્રમ થતો નથી. આ કાર્ય મારું છે અથવા આવો હું છું એવો ભ્રમ એને થતો નથી, તેને અલિંગ્રહણ સ્વરૂપ આત્મા કહેવામાં આવે છે. તદપી કસ્માત, એ કેમ?
સ્વયમેવ અતિન્દ્રિય અખંડ જ્ઞાન સહિત, કારણ કે પોતે સ્વયમેવ અતિન્દ્રિય અખંડ જ્ઞાન સહિત અખંડ જ્ઞાન સ્વરૂપ હોવાથી તે ઇન્દ્રિય દ્વારા જાણતો નથી. આત્માનું ખરું સ્વરૂપ, અસલ સ્વરૂપ અતિન્દ્રિય જ્ઞાનમય હોવાથી એવો જેને પ્રતીતમાં અને જ્ઞાનમાં છે આત્મા, એ એમ જાણે છે કે ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જાણવા કે હું એવું મારું સ્વરૂપ નથી. બે વિકારે હોય છે, ઇન્દ્રિય જ્ઞાનની યોગ્યતા અને અતિન્દ્રિય જ્ઞાનમય એવો હું છું એનું પ્રધાન ને જ્ઞાન. પ્રધાન જ્ઞાન થાય ત્યારે એને ઇન્દ્રિય જ્ઞાન સર્વથા છૂટી જાય અને કેવલ જ્ઞાન થાય છે એવું તો બધો નથી, પણ એ બધું પરના પડખે જાય છે. આટલો આવો હું ને એ સિવાય બાકીનો હું નહીં એમ થાય છે, એને વિજ્ઞાન કહેવામાં આવે છે. આપણે જ્યારે અંદર મેળવણી કરે ત્યારે એને શબ્દ સાથેનો સંબંધ રહેતો નથી. જે કાંઈ શબ્દ છે, શબ્દ છે એ તો વાચક છે, અને શબ્દના વાચ્યમાં જ્યારે જ્ઞાન પહોંચવા લાગે છે, ઉપયોગ શબ્દનો વાચક શબ્દના વાચને ગ્રહણ કરવા જાય છે, ત્યારે વાચક સાથેનો એનો ઉપયોગાત્મક સંબંધ રહેતો નથી. એનો ઉપયોગ જો વાચ્યું પર એટલે એને એક સાથે અહીંયા અહીંથી અહીંયાથી એ વાત રહેતી અંદરથી જ થાય. સીધી વાત છે ને કે જ્ઞાન હોય એમાંથી જ્ઞાન થાય કે જે શબ્દમાં જ્ઞાન નથી એમાંથી જ્ઞાન થાય, પ્રશ્ન રહેતો. અનુભવમાં આવે એવી ચીજ છે, એક કોથી એમ છે કે 11 અંગ ને 9 પૂર્વ ભેણો હોય જ્ઞાનના સૂક્ષ્મ છે, અને ચારિત્રના સૂક્ષ્મથી દ્રવ્યલિંગી મુનિ થયો હોય, નિરતિ ચાર પંચ મહાવ્રત સમિતિ વૃત્તિ પાળતો હોય, તો પણ એ રાગ તે હું, તે પ્રકારનો રાગ તે હું ને તેવું ઇન્દ્રિય જ્ઞાન તે હું, એમાં અટકેલો દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ મુનિ એને અનુભવ આત્મા હાથમાં આવતો નથી. એક કુર્સી એમ કે આબાળ ગોપાલ ને, અરે તિર્યંચ ને પણ અનુભવ ગુજરાત માં થાય છે. એનો યથાયોગ્ય ગંભીર પ્રયત્ન જે કરે છે, અંતર્મુખ નો પ્રયત્ન કરે છે તે અંતર્મુખ થાય છે. બહિર્મુખ ના પ્રયત્નમાં અંગ પૂર્વાદી અને 12માં દીક્ષા આદિ થાય તો પણ એ પ્રયત્ન એનો વ્યર્થ જાય. એમાં સંસાર સફળ થાય છે પણ મોક્ષ ની સફળતા થતી નથી. સ્વયમેવતિન્દ્રિય અખંડ જ્ઞાન સહિત, જે કારણે પોતે સ્વયંવતિન્દ્રિય અખંડ જ્ઞાન સહિત હોવાથી ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણે તે આત્મા, એને એ આત્માનું સ્વરૂપ છે. તે નહી લિંગ શબ્દ વાચ્યનો ચક્ષુ આદિ ઇન્દ્રિયેણ અન્ય જીવાનામ યસ્ય ગ્રહણમ પરિચ્છેદનમ કર્તુમ નાયાતિ તેન અલિંગ ગ્રહણ ઉચ્યતે, તદપિ કસ્માત કે નિર્વિકાર અતિન્દ્રિય સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન ગમ્યત્વાત. પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી અન્ય જીવોનું ચક્ષુ આદિ ઇન્દ્રિયેણ અન્ય જીવાનામ યસ્ય ગ્રહણમ પરિચ્છેદનમ કર્તુમ ન આયાતિ, ચક્ષુ વગેરે ઇન્દ્રિયથી બીજા જીવોને ગ્રહણ કરે કે જાણે એવું પણ બની શકતું નથી. ન તો એ પોતે પોતાને જાણે છે કે ન તો બીજા એને ચક્ષુ વગેરે ઇન્દ્રિયથી એ જાણે છે, તેથી એને અલિંગ્રહણ કહેવામાં આવે છે. એ પણ કેમ કે નિર્વિકાર અતિન્દ્રિય સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન ગમ્યત્વાત. આત્મા તો નિર્વિકાર એટલે અવિકાર શુદ્ધ પવિત્ર, અતિન્દ્રિય સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાનમાં જ ગમ્ય થાય એવો છે. એ રીતે બીજા જ્ઞાનમાં ચક્ષુ વગેરે જ્ઞાનમાં કોઈ ઇન્દ્રિય જ્ઞાનમાં બીજાઓ દ્વારા આત્મા જણાય એવું પણ બનતું નથી. કોઈ એમ કહે કે હે ગુરુ આપ તો આત્મજ્ઞાની છો, હવે તમે અમને અમારો આત્મા બતાડી દો, એવો ઉપદેશ આપો અને એવું સ્પષ્ટીકરણ કરો. આ બહુ સ્પષ્ટ કરાવે છે ને પ્રશ્ન પૂછી પૂછ્યો, એવું સ્પષ્ટ કરો કે અમને અમારો આત્મા દેખાય અનુભવાય. બીજાઓ દ્વારા પણ ચક્ષુથી કે શ્રવણથી કે કોઈ રીતે આત્મા જણાય એવું આત્માનું સ્વરૂપ છે. જો એને સાંભળવાના કાળમાં અને વાંચવાના કાળમાં જ્યારે ઇન્દ્રિયોનો ઉપયોગ છે ત્યારે પણ એને એમ સમજણ હોય કે નિર્વિકાર અતિન્દ્રિય જ્ઞાનમાં જ આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે, બાકી કોઈ રીતે આત્મા જણાય એવો અનુભવાય એવો નથી, તો એને કોઈ રીતે ગમે તેટલું વાંચવું સાંભળવું થાય તો પણ એમાં એને સંતોષ પકડાય નહીં. જો કે આત્માર્થીનું સહજ એવું લક્ષણ જ હોય છે, એને એ શીખવું પડતું નથી કે એને જ્યાં સુધી અનુભવની પાછળ પડેલા જીવને અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ રીતે એને અટકવું પાલવતું નથી. એને ક્યાંય સંતોષ થાય કે ઠીક વાંચી લીધું, ઠીક સાંભળી લીધું, ચાલો એટલું તો શું, એ પ્રકાર જ એનામાં આવતો નથી. કેમ કે એને એ જ્ઞાનમાં છે કે અનુભવ છે તો અતિન્દ્રિય સ્વસંવેદન પ્રત્યક્ષનો વિષય છે. અનુભવમાં તો આત્મા અતિન્દ્રિય થયા થાય છે, અતિન્દ્રિય જ્ઞાનમાં એ આત્મા અતિન્દ્રિય જ્ઞાનમાં જણાય છે અને એ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થઈને વિદાય છે. પ્રત્યક્ષ પણ એ સ્વસંવેદનમાં વિદાય છે એવું જ્યાં સુધી અનુભવન ન થાય ત્યાં સુધી એને કોઈ ઇન્દ્રિય જ્ઞાનમાં અટકવું, એમાં સ્વાર થવું, એનું અભિમાન થવું, એનો સંતોષ થવો એ વગેરે કોઈ પ્રકાર થતો નથી. એમાંથી હાજી નાની રીતે નથી પ્રણમ બધા, કેમ કે એના પરિણમનમાં બે ધારા થઈ ગઈ છે જ્ઞાનની, જ્ઞાનની બે ફાળ થઈ ગઈ છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવનો જે વિષયમાં પરિણમ થાય છે એમાં એકાકાર ઉપયોગ થાય છે, જ્ઞાનીને એમ હતો નથી. એને ઉપયોગ પર વિષયમાં શબ્દાદિ વિષયમાં, શબ્દાદિ વિષય લ્યો ને શબ્દરૂપ પ્રશ્ન ઉપયોગ જવા છતાં એની પરિણતિ અંદરમાં ચોંટેલી વળગેલી અમિત થઈને આત્માની સાથે લપેટ થઈને રહે છે પ્રણમે છે. આત્મા એટલે પરિણામમાં એકાકાર થાય છે એટલે એનો આત્મા થઈ જાય છે એમ કહેવામાં આવે છે. એનો ઉપર છેલ્લો ઉપયોગ જાય છે, એને ઉપર છેલ્લો ઉપયોગ જાય છે. ઘણા દ્રષ્ટાંત છે એના તો, એના ઘણા દ્રષ્ટાંત છે. મોટર ચલાવે છે ને એમાં કેટલી ઠેકાણે ખ્યાલ રાખવો પડે છે, નજર રાખી પાછી કરવી પડે, સ્પીડ ઓછી ઉતી કરવી પડે, તારામાં પડે, ટ્રાફિકમાં આડા આવતા હોય બધાને ગીર ફેરવવા પડે, ગેર ફેરવે તારે ક્લચ કરવો પડે એ કારણે હાથ પગ બધા નજર ત્રણ ઠેકાણે એનું છે. પાછા વાતો કરતા જાય સમજાણું, એટલે ઉપર છેલ્લા ઉપયોગ થી ઘણા કામ થતા હોય છે. પણ છતાં સાવધાની ન છૂટે એવું બને છે. માથે પાણી ભરે છે ગામડાની અંદર નદીમાં કુવાથી પાણી ભરવાનું ભરીને લાવે છે ભાઈ. માથે પાણી ની હેલ હોય બે ત્રણ દીગડા હોય અને વાતો કરે, હાથમાં લગાડેલો હોય છૂટા હાથ હોય અને વાતોમાં મશગુલ દેખાય, છતાં એની સાવધાની એવી છે કે ત્યાંથી કાંઈ હેઠું પડતો પાણી છલકાય નહીં ને હેઠું પડે, અને છલકાય તો બધા કપડાં પી જાય છે કે નહીં. પ્રકાર એ સતત સાવધાની હોય છે એમ. નાની ને આત્માની સાવધાનીમાંથી બે સાવધાની ક્યારેય થતી નથી. ઊંઘી જાય ને સપનું આવે તો સપનામાં પણ થતી નથી એમ છે. એક સમ્યક દર્શન છે, એક એવી ચીજ છે ભાઈ કે કોઈ આત્માના અપૂર્વ રસથી આવેલું પરિણમન છે. એની તૈયારી એ કોઈ અપૂર્વ હોય છે. એ કોઈ ગતાનુગતે રોજ ઊઠીને શાસ્ત્ર વાંચી લીધા એટલે થાય છે, સાંભળી લીધા એટલે થાય છે એવું કઈ છે નહીં. એનો રસ એની તૈયારી કોઈ અપૂર્વ ચીજ છે. એટલે એ જે કોઈ અપૂર્વ પ્રયત્નથી ફળ સ્વરૂપ પરિણત સ્વરૂપ છે એનું જે સમ્યક દર્શન, એ સમ્યક દર્શન થતા એની સાવધાની જ્ઞાન એને કદી છૂટતી નથી એવો પ્રકાર આવે છે. એ લડાઈમાં લડતો હોય બધા દ્રષ્ટાંત આવે છે કે નહીં. જીવને સ્વીકારવું મુશ્કેલ પડે, બાહ્ય પ્રવૃત્તિથી જીવને સ્વીકારવું બાહ્ય દ્રષ્ટિએ મુશ્કેલ પડે. રોગ થયા હોય તો રોગને અનુસરીને એના આકુલતાના પરિણામ પણ દેખાય. અજ્ઞાનીને એમ થાય કે અરે આવા જ્ઞાની છે, દેહાત્મ બુદ્ધિ તો ચાલી ગઈ છે ને કેમ આમ થાય છે. અમુક હદે એને પણ ચારિત્રમો હોવા છતાં, અમુક હદે પરિણામ થવા છતાં ચારિત્રમોને વશ એને એમાં આત્મબુદ્ધિ થઈ જાય છે માની લેવા જેવું. નારકીમાં હોય છે, હોય છે ને સમ્યક દ્રષ્ટિઓ સાથે સાત નારકીમાં હોય છે. ત્યાં તો ઘણી પ્રતિકૂળતાઓ છે, પ્રતિકૂળતા અનુસાર એના પરિણામ પણ મન વચન કાયાની ચેષ્ટાપૂર્વક દેખાય તો પણ અંદરમાં ભેદ જ્ઞાનની જે પરિણતિ છે એમાં આત્મસુખની પ્રાપ્તિ હોય છે એવો વિષય છે. એ અનુમાનનો વિષય નથી, ઠીક છે. દાખલા ઉપરથી થોડોક એનો ખ્યાલ લઈ શકાય, એક તર્ક લઈ શકાય, પણ અનુભવ છે એ અનુભવ છે અને તર્ક છે એ તર્ક છે. બે વચ્ચે છેટું છે એ આંગળીને નખને છેટું છે એકનું છેટું છે. એવું બને છે. બને છે, કોઈ નથી બનતું એવું કઈ નથી. પણ એ વમી જાય છે એ કોકને વમી જાય છે, પણ નથી વમતું એવા ઘણા હોય છે. પણ એવા હોય છે એટલે એ પરિસ્થિતિ ગમે તે સંયોગોમાં શક્ય છે એમ તો સાબિત થાય છે ને. ગમે તે સંયોગ વિયોગની શરીરની અનેક પ્રકારની આપત્તિ વિપત્તિ અનુકૂળતા પ્રતિકૂળતાના ગંજ ખડકાય છે, છતાં દ્રષ્ટિ આત્માને છોડતી નથી એ પણ પ્રકાર છે ને એમ વાત છે. એ પ્રકારને લક્ષમાં લઈને વાત છે. એ વાત કરવી સહેલી છે, સ્વીકારવું મુશ્કેલ છે. જરા સ્વીકારવું એ જરા મુશ્કેલ છે. અને એમાં ઉદયગત થાય ત્યારે તો મુખ્ય દ્રષ્ટિની પરિણતિ હાથ રહેતી નથી, સિવાય કોઈ અસાધારણ લાયકાત લાયકાત વાળો જીવ હોય તો. બાકી સાધારણ જીવને એ સ્થિરતા રહેવી મુશ્કેલ છે. એટલા માટે સ્થિર જીવ બહુ સારો પ્રકાર બન્યો છે. કે એમના નજીકના પાત્રો સુભાગભાઈ અને ડુંગરભાઈ નજીકના બધા જેટલા કોઈ એમના પરિચયમાં જીવો આવ્યા હતા એ તમામમાં આ બે નજીકના પાત્રો હતા. ઘણા વખતથી 28-29 વર્ષ આસપાસમાં એ લાંબો સમય મુંબઈ રહ્યા છે તો કે અમારે મુંબઈ આવવું છે, તમારા સત્સંગ આગમન છે અમારે મુંબઈ આવવું છે. એનો અર્થ ઘણા વખતથી તમારો સમાગમ નથી, ભલે પત્રો દ્વારા કેટલોક સંપર્ક છે, પોસ્ટ ચાલુ હતી જમાનામાં, તો પણ એનાથી સંતોષ નથી. સીધી દેશમાંથી મુંબઈ જવું એટલે બહુ મોટી વાત હતી. આજથી 100 વર્ષ પહેલા મુંબઈ જવું એટલે બહુ મોટી વાત હતી. એટલા પૈસા એ લોકો ખર્ચતા નહોતા, 1 રૂપિયો હોતા હોય તો ગાડાનું પૈડું ભાંગવા જેવું લાગે. અરે પૈસો મોટો જબરો લાગતો હતો, એ પૈસો 64મો ભાગ. એ જમાનામાં એને સત્સમાગમનો વિયોગ લાગ્યો તો મુંબઈ આવવાની માગણી કરી. ઉંમરમાં ઓલા નાના અડધી ઉંમર ઓલા ડોસા ના પાડી કે અહીંયા તમને આવવાની આજ્ઞા નથી. એમ લખ્યું સ્પષ્ટ, કેમ કે અમારી વિચારધારા પૂર્ણ વિતરાગતાની છે, કેમ કે ધ્યેય પૂર્ણ વિતરાગતાનું છે ને, એટલે ધ્યેયને અનુસરીને વિચારધારા હોય અને પ્રવૃત્તિમાં તો આ બધો સંસારીને યોગ્ય બધી પ્રવૃત્તિ છે. રખે તમને અંદેશાનો હેતુ થાય, ઠીક એમ કહ્યું. પ્રવૃત્તિમાં એને ઉદય જુએ ત્યારે તો એને એમ થાય કરે આને આપણે સાંભળીએ છીએ આના તો આવા પરિણામ થાય છે. એને એ પોતાના ઉદય સાથે પછી ન મેળવે, પોતાના તત્વના વિશેના વિચારો લઈએ અને ઓલાનો ઉદય લઈએ. જો આનો ઉદય લઈએ તો એને ખબર પડે કે આપણા તો ઉદયના ઠેકાણા નથી, ઉદય ભાવના આપણા તો ઠેકાણા નથી, ક્યાંય ફેર છે મોટો. કેમ કે રસ તો મોટો, રસની અંદર તો મોટો ફેર હોય છે ને, ઉદયનો રસ જ્ઞાનીનો અજ્ઞાનીનો બે ઘણો આત્રા વાળો હોય છે. એટલે એને ત્યાં કહી દીધું કે નહીં તમને એ અંદેશાનું કારણ થશે, એટલે જો તમને શંકા પડી જશે તો અમારા વચનમાં તમને વિશ્વાસ રહેશે નહીં. બસ એના જેવું બીજું કોઈ મોટું નુકસાન નથી. આવે સત્સમાગમ માટે અને અસત્સમાગમનો નિષ્ફળ પણ થાય એવી એની કાયમી સ્થિતિ પછી થઈ જાય. એક વખત શંકા પડી ખલાસ થઈ વાત, પછી તો એને ભવિષ્યમાં એ વાતની મુખ્યતા જાણે જાણે રહી જાય બુદ્ધિપૂર્વક. બુદ્ધિપૂર્વક વાત છે, ઘણા બીજા ગામ છે ત્યાં આવતા હતા. નડિયાદમાં એક રાત્રે બેઠા બેઠા લખી છે, એક ધારે લખવા બેઠા ધારાવાહિક પણ 142 કડી લખી રાખી છે, પણ એ નિવૃત્તિમાં આવ્યા પછી. એ 12 મહિનામાં અમુક ટાઈમ નિવૃત્તિ માટે કાઢતા હતા. અત્યારે વેપારીઓ કઈ એવું વિચારતા નથી, પણ એ વેપાર કરતા તો ઉદયમાં એટલું વિચારતા હતા કે અમુક સમય તો નિવૃત્તિનો આપણે હોવો જોઈએ. આત્મા માટે પ્રવૃત્તિ સંકોચીને અમુક સમય તો નિવૃત્તિમાં રહેવું, એકાંતમાં રહેવું જોઈએ. એમ બહુ જો કોઈ પણ એ લાઈનમાં તો નિવૃત્તિને બહુ પ્રિય હોય છે, એટલે નિવૃત્તિ તરફના વિચારોમાં સહેજે સહેજે યથા યોગ્ય સંયોગ અનુસાર એનો અમલથી આવીને રહેતો નથી. ત્રીજું લિંગમ એટલે ધૂમ આદિ તેન ધૂમ લિંગો ઉદ્ભવ અનુમાનેન અગ્નિવત અનુમેયભૂત પરપદાર્થાનામ ગ્રહણ ન કરોતિ તેન અલિંગ્રહણ ઇતિ. તદભિકસ્માત કે સ્વયમેવ અલિંગો ઉદ્ભવ અતિન્દ્રિય જ્ઞાન સહિતત્વાત અનુમાનનો વિષય નથી આત્મા. ત્રીજો બોલ છે આ. એક ઇન્દ્રિયથી લીધો, ત્રીજો અનુમાનમાં લીધો. જેમ ધુમાડાથી અગ્નિનું અનુમાન કરવામાં આવે છે કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અવશ્ય અગ્નિ હોય એમ. એમ ધૂમલિંગો ઉદ્ભવ અનુમાન અગ્નિવત અગ્નિની જેમ ધુમાડાથી ધુમાડાના ચિહ્નથી અગ્નિનું અનુમાન કરાય છે. તેવી રીતે અનુમેયભૂત પરપદાર્થાનામ ગ્રહણ ન કરો તે રીતે અનુમાન દ્વારા પણ એ પરપદાર્થને જાણતો નથી. એમ દીધું છો અનુમેયભૂત પરપદાર્થાનામ અનુમેયભૂત એવા પરપદાર્થ તેને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. અનુમયાત્મા એવું મોતિન્દ્રિય જ્ઞાન છે કે જેમાં અનુમાન કરવું પડતું નથી. ત્યાં પછી શું છે કે વચન અટકી જાય છે. ભાષાનો વિષય રહેતો અતિન્દ્રિય એટલે ઇન્દ્રિય પણ નહીં છે એટલે કેમ સ્વરૂપ થી જ એમ છે પોતે સ્વરૂપ થી જ એવો જ છે અનાદિ અનંત એવો છે કે જે અનુમાન દ્વારા જાણતો નથી. જે જ્ઞાન નો ભંડાર આત્મા છે એ જ્ઞાન નો ભંડાર આત્મા એવો છે પોતે સ્વાભાવિક પણ અનાદિ અનંત એ ઇન્દ્રિય દ્વારા જાણે એવું સ્વરૂપ જ નથી ને પછી ઇન્દ્રિય દ્વારા જાણવાનો પ્રશ્ન રહેતો નથી. એને અતિન્દ્રિય જ્ઞાન નહીં કહેવામાં આવે છે. એ સહિત ગયો પછી મય કહો ચોથું તેને લિંગો ભવા અનુમાની નો અગ્નિગ્રહણ વત પરપુરુષાણામ એ આત્મનો ગ્રહણ પરિજ્ઞાનમ કરતું ન આયાતિ તેનો અલિંગ ગ્રહણ હતી તદપિ તસ્માત અલિંગ ઉદ્ભવ અતિન્દ્રિય જ્ઞાન ગમ્યત્વાત. તે લિંગોદ્ભવ ચિહ્નથી ઉદ્ભવ એવું જે અનુમાન અનુમાનથી અગ્નિ ગ્રહણ વગર અગ્નિને જે ગ્રહણ કરવામાં આવે છે એમ પરપુરુષો દ્વારા યશ્ય આત્મનું ગ્રહણ પરિજ્ઞાન બીજાઓ દ્વારા એ અનુમાન થાય એટલે પોતે અનુમેય થાય. પહેલામાં અનુમાન કરનારો પોતે નથી બીજામાં એ બીજાના જ્ઞાનમાં અનુમાન થનારો પણ નથી. બીજા અનુમાનથી મને આત્મા તરીકે જાણે અમને અનુમાન થાય છે કે ફલાણા જ્ઞાની છે એ અનુમાનનો વિષય એટલે કઈ બીજું કે જ્ઞાની જ્ઞાનીને જાણે છે અજ્ઞાની જ્ઞાનીને જાણતો નથી એવું જે કહ્યું છે એની પાછળ જ્ઞાનીને અનુમાન સિવાયનું અનુમાન વિનાનું કોઈ અતિન્દ્રિય જ્ઞાન વર્તે છે તેથી એ સમજી શકે છે એમ છે એના જ્ઞાનમાં આવે છે. એટલે બીજા પુરુષો દ્વારા પરપુરુષાણામ બીજા પુરુષો દ્વારા જે આત્માને ગ્રહણ કરે અથવા જાણે એમ કરવાનું પણ જેમાં શક્ય નથી તેને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. કેમ કે અલિંગ ઉદ્ભવ અતિન્દ્રિય જ્ઞાન ગમ્યત્વાત અતિન્દ્રિય જ્ઞાનમાં એ ગમ્ય થાય છે ઇન્દ્રિય જ્ઞાનમાં એ ગમ્ય થતો નથી. સ્વનો આત્મા ઇન્દ્રિય જ્ઞાનમાં ગમ્ય થતો નથી અને પરનો આત્મા પણ ઇન્દ્રિય જ્ઞાનમાં તો ગમ્ય થતો જેના મુખારવિંદ માંથી જગતના જીવોને આત્મ શાંતિ ની પ્રાપ્તિ થાય, જીવાની બુદ્ધ વચનો નીકળે, તે પણ નિષ્કારણપણે, કોઈ પુરવાના કારણે નહીં, નિષ્કારણપણે. એવી જેની સહજ સ્થિતિ હોય છે, કૃત્રિમ પણ નહીં, એવી જેની સહજ સ્થિતિ હોય છે એના માટે એમ કહેવાય છે, જગતના જીવો દુઃખી છે, અજ્ઞાનને લઈને એ દુઃખી છે, એનું અજ્ઞાન મટેને એ સુખી થાય, તેથી જ્ઞાનીઓ ઉપદેશ આપે એમ કહેવાય છે. પણ એ તો એની સહજ સ્થિતિ છે, એને ખરેખર પરદયા છે, પરને મદદ કરે એ પરદયા તો સામાન્ય વ્યવહાર છે. આ તો દુઃખ ને સુખ ને તત્વથી જાણીને, દુઃખ ને સુખ ને તત્વથી જાણીને દુઃખ મટાવવાનો સાચો ઉપાય છે. અને એ ઉપાય જે પ્રવર્તાવે છે વ્યવહાર એને એની પરાનુકંપા કહેવામાં આવે છે, પરાનુકંપા છે એને. એમાં પછી આગું પાછું નથી કે આટલાને કહું ને આટલાને ન કહું, આ અમારા છે ને આ જૈન છે ને એને કહું ને બીજાને ન કહું, એ પ્રશ્ન રહેતો. જગતના તમામ જીવને માટે એક સરખી વાત છે. અથવા લિંગમ ચિહ્નમ લાંછનમ, પાંચમું લિંગ કહો, ચિહ્ન કહો, લાંછન કહો, શિખા જટા ધારણ આદિ આમાં ધર્મનો ચિહ્ન. કોઈ ચોટલી રાખે છે, કોઈ જટા રાખે છે, કોઈ કપડા બદલે છે, કોઈ સફેદ કપડા પહેરે, કોઈ ભગવા કપડા પહેરે, કોઈ નગ્ન દિગંબર થાય, એ બધા બાય ચિહ્ન થાય ને, ત્યાગ ગ્રહણ ત્યાગના બધા લાંછન અથવા ચિહ્ન આદિમાં એ બધા આવી ગયા. શિખા જટા ધારણ આદિ એના જેટલા બધા ચિહ્ન છે બધા ટીલા ટપકાથી માંડીને બધું એમાં આવી જાય છે. તેનો અર્થાનામ ગ્રહણ પરિચ્છેદન ન કરો તેનો લિંગ ગ્રહણ નીતિ તદવિકસ્માદ સ્વાભાવિક અચિન્નો ઉદ્ભવ અતિન્દ્ર જ્ઞાન સહિત અથવાદ બધામાં એવી રીતે નાખે છે. એનો સ્વભાવ તો અતિન્દ્ર જ્ઞાનમય છે, એ એનું ચિહ્ન છે. અતિન્દ્ર જ્ઞાન તે આત્માનું ચિહ્ન છે, બાકી આ કોઈ બારમા ધર્મના ચિહ્ન રાખે, ટીલા ટપ્પા કરે, અમુક કપડા પહેરે, અમુક સિવેલા પહેરે, વગર સિવેલા પહેરે, આવે છે ને અનેક પ્રકાર ત્યાગીના, શુલ્લક થાય તે આવા પહેરે, ઇલક થાય તે આવા પહેરે, મુનિ થાય તો પહેરે નહીં, એ કોઈ ધર્મનું ચિહ્ન છે. જેને કોઈ એવું બહારમાં ચિહ્ન નથી, એનું ચિહ્નનું ગ્રહણ નથી, એવો આત્મા સ્વરૂપથી જ હોવાથી એને અલિંગ્રહણ કહેવામાં આવે છે. આ તો કપડા ફેરવેને ત્યાગી ગણાય. હવે અમે દરજી પાસે સીવડાવેલા કપડાં પહેરતા નથી, કોટ કરતા નથી, કપડું કરતા નથી, ટોપી કરતા નથી, ફક્ત માથે ખાલી નાખી દે કેમ કે ત્યાગી દેતા છે. એ કોઈ ધર્મનું ચિહ્ન છે, એનાથી ધર્મે નથી ને એનાથી ધર્મી આત્મા ઓળખાતો હોય નથી, કારણ ધર્મ છે એને અલિંગ્રહણ કહેવામાં આવે છે. એ બાય ચિહ્ન તો એને છતાં કોઈ એને ધર્મનું ચિહ્ન માને મનાવે તો એને પાખંડ કહેવામાં આવે છે શાસ્ત્ર.